તારીખ 5/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 78 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 47
સ્વાનુભૂતિ દર્શન પાનું 67 પ્રશ્ન 78માં જુદા જુદા વિરોધાભાસી વચનો જોઈ અસમાધાન અથવા મૂંઝવણ થાય છે. શાસ્ત્રના વચનો પરસ્પર વિરુદ્ધ જેવા દેખાય છે, સમાધાન નથી થતું એટલે મૂંઝવણ થાય છે. આ આત્મકલ્યાણનો દ્રષ્ટિકોણ સાધ્ય ન થયો હોય ત્યારે આવી સ્થિતિ જ્ઞાન માર્ગે ચાલનારને, તત્વનો અભ્યાસ કરનારને હોય છે અને બહુ ભાગ મુમુક્ષુની એ સ્થિતિ છે. જિનાગમના સમસ્ત વચનો એક આત્મકલ્યાણના આશયથી લખાયેલા છે. પછી એક પરમાણુની વાત કરી હોય કે 14 બ્રહ્માંડની વાત કરી હોય, શુક્લ ધ્યાનની વાત કરી હોય કે તેમાં નેત્રની નો પલકારો કેવી રીતે થાય કે ન થાય એની વાત કરી હોય, એટલે સૂક્ષ્મ ક્રિયાથી માંડીને સૂક્ષ્મ પરિણામો સુધીની વાત કરી હોય, સૂક્ષ્મ પરમાણુથી માંડીને મહાસ્કંદની 14 બ્રહ્માંડની વાત કરી હોય. મહાસ્કંદ કહેવાય છે એને, એથી મોટો સ્કંદ નથી પરમાણુનો. એ બધી વાતો એક આત્મકલ્યાણના આશયથી જિનાગમમાં પ્રકાશિત થયેલી છે. એ આશય ગ્રહણ કરીને જો અભ્યાસ કરવામાં આવે તો ક્યાંય અસમાધાન અને મૂંઝવણ થાય નહીં, પણ એ આશયથી રહિત થઈને આશય ગ્રહણ કર્યા વિના સ્વાધ્યાય કરવા જાય એટલે મૂંઝવણ થયા વગર રહે નહીં. કેમ કે પરસ્પર વિરુદ્ધ કથનો તો આવવાના, વિરુદ્ધ ધર્મો છે એટલે વિરુદ્ધ કથનો આવવાના. ઉત્તર તો આપણે સમાધાન આપી દીધું, બેન શ્રી શું સમાધાન આપે છે? આપણે અધ્યાત્મ દ્રષ્ટિથી આ સમાધાન વિચાર્યું. એક જ પ્રશ્નના એક જ જ્ઞાની ભિન્ન ભિન્ન સમાધાન પણ આપે. ભિન્ન ભિન્ન જ્ઞાનીઓ તો ભિન્ન ભિન્ન સમાધાન આપે છે, પણ પોતે ને પોતે પણ ભિન્ન ભિન્ન સમાધાન આપે. પ્રશ્ન એક જ હોય, પૂછનાર એક જ હોય તો કેમ એમ કેમ થાય કે સામાન્ય યોગ્યતા તે વખતની, માનસિક સ્થિતિ તે વખતની એ જોઈને ઉત્તર આપે. ભિન્ન ભિન્ન ઉત્તર આપે તો એ યોગ્ય છે. ગુરુદેવ વ્યાખ્યાન કરે, બહુ સારું વ્યાખ્યાન આવે તો બીજે દિવસે કોઈ વિનંતી કરે, સાહેબ ગઈકાલનું વ્યાખ્યાન બહુ સરસ હતું, કાલની વાત ફરીથી લ્યો, કાલની ગાથા ને કાલની લીટી હતી ત્યારથી ફરીથી શરૂ કરો એટલે વ્યાખ્યાન બીજું આવે. એના એ નિમિત્ત વચનો, આ શાસ્ત્ર વચનો એના એ નિમિત્ત વ્યાખ્યાનમાં વાત બીજી આવે. પોતે એમ કે જો આ બીજું આવ્યું, કાલ નહોતું આવ્યું, એ આવ્યું. એવું સહજ બનવા યોગ્ય છે અને એમ બને તો તે યથાર્થ જ બને છે. એમાં એવી કલ્પના કરવા યોગ્ય નથી કે કાલે આમ કીધું તો આજે આમ કેમ બીજું કહે છે, કેમ કે એક જ મુદ્દાને અનેક નયો લાગુ પડે છે, અનેક પડખાઓથી સમ્યક જ્ઞાન કામ કરતું હોય છે, તેથી અનેક પડખાઓથી ભિન્ન ભિન્ન વાતો આવવાની સંભાવના પૂરેપૂરી છે. સાંભળનારને નવીન લાગે, પણ સમજતા હોય એને એ વાતની નવીનતા આશ્ચર્ય નથી લાગતું, કેમ કે એવું સંભવ છે. એક જ પોઈન્ટને અનેક દ્રષ્ટિકોણથી વિચારી શકાય છે, અને જ્ઞાની વિચારતા હોય છે. સમાધાન એટલે વિચાર શું આવ્યો કે બેન શ્રી શું સમાધાન કરશે તો મને ખબર નથી, મેં વાંચ્યું નથી, મેં તો આપી દીધું, એટલે ફેર તો દેખાવાનો. એમણે કીધું એ પહેલા આપણે જે વાત થઈ એમાં ફેર તો છે. કેમ જુદી જુદી વાત આવી, ભાઈ જુદી જુદી આવે, અને બે બરાબર છે, બે વાત બરાબર છે. સમાધાન અપેક્ષા સમજાતી નથી, એટલે ક્યાં કઈ અપેક્ષા મુખ્ય કરવી અને કઈ અપેક્ષા ગૌણ કરવી તે સમજાતું નથી, તેથી અપેક્ષામાં ને અપેક્ષામાં રોકાઈ જાય છે. આશયમાં જવાને બદલે અપેક્ષામાં રોકાય છે, આશયમાં જવાને બદલે એ શબ્દ અહીંયા અધ્યાર છે, રોકાઈ જાય છે. શું છે? અપેક્ષા સમજાતી નથી એટલે કહેવા ધારે શું કહેવા ધારે છે. મોટિવ ઓફ ધી સ્ટેટમેન્ટ, આ કહેવા પાછળ હેતુ શું છે એ સમજાતું નથી. એટલે બે વાતમાં કઈ મુખ્ય કરવી કઈ ગૌણ રાખવી એ પણ નથી સમજાતું, એટલે ગૂંચવાય છે અપેક્ષામાં. આમાં અપેક્ષા શું, આમાં અપેક્ષા શું, આની અપેક્ષા શું, આની અપેક્ષા શું. અપેક્ષા સમજાય તો સંતોષ મળે, ઠીક લો આપણને અપેક્ષા સમજાય ગઈ. અગિયારમી ગાથા છે, વ્યવહારો ભૂયથો ભૂયથો દેશીદો સુધણયો. વ્યવહારો ભૂતાર્થ છે, શુદ્ધને ભૂતાર્થ છે. ભૂયથમ અસિદો ખલુ સમાધિથી હવે જીવો. ભૂતાર્થને આશ્રય કરનાર નિયમથી સમ્યક દ્રષ્ટિ હોય જ છે. ગુરુદેવ ત્યાં અપેક્ષા સમજાવે કે જુઓ, જે ભૂતાર્થ તત્વ ધ્રુવ તત્વ પરમ પારિણામિક ભાવ છે એનો આશ્રય કરનાર સમ્યક દ્રષ્ટિ નિયમથી હોય છે, અને આ નિશ્ચય છે. વ્યવહાર સગળ હોય અભૂતાર છે, અપેક્ષા સમજાય છે. ગ્યારમી ગાથા સમયસાર કે એસી હૈ કે જો ભૂતાર્થ તત્વ મેને શુદ્ધાત્મા કા આશ્રય કરતા હૈ વો નિયમ સે સમ્યક દ્રષ્ટિ હો જાતા હૈ. ઓર ભૂતાર્થ તત્વ હૈ વહી નિશ્ચય સ્વરૂપ હૈ, ઇસલિયે વ્યવહાર અભૂતાર્થ હૈ, વ્યવહાર કા આશ્રય કરના નહીં ચાહીએ. અગિયારમી ગાથાની અપેક્ષા તો ચોખ્ખી છે, અહીં શું કહેવા માંગે છે. અપેક્ષા સમજાઈ ગઈ એટલે સંતોષ મળીને વાહ. હવે બારમી ગાથા આવી, વ્યવહાર વ્યવહારના સ્થાનમાં ન્યાય સંગત છે. વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, સર્વથા અપ્રયોજન ભૂત નથી. પેલા પણ સગળો વ્યવહાર ઉડાવ્યો અગિયારમાં, બારમા વ્યવહાર થાય. બે અપેક્ષા સમજી લીધી સંતોષમાં, અંદર સમાધાન નહીં થાય. અપેક્ષા સમજી લેવાથી સમાધાન નહીં થાય. મુખ્ય ગૌણ શું કરવો કે જેથી આત્મકલ્યાણ સધાય. આશય છે એ, જે આશય તો આત્મકલ્યાણ સાધવાનું છે બંને વાતમાં. પોતે આત્મકલ્યાણ સધાય એ રીતે સમજે તો આશય સમજે તો વાંધો ન આવે. અપેક્ષામાં ને અપેક્ષામાં રોકાઈ જાય. અહીંયા આ અપેક્ષા, અહીંયા આ અપેક્ષા, ચાલો સમજાઈ ગયું. સમજાઈ ગયું નથી કે લાળિયા થવાના નથી, લાળિયા થવાનું એટલે કલ્યાણ નથી થવાનું.
મારા આત્મકલ્યાણ માટે આ વાત હું કઈ પ્રકારે લાગુ કરું,
કઈ પ્રકારે લાગુ કરું? બારમી ગાથા મારે લાગુ કરવાની છે ને અગિયારમી ગાથા લાગુ કરવાની, બે માં આત્મકલ્યાણ જ થાય છે. નહીતર તો એ વાત કહેવાનો પરિશ્રમ આચાર્ય શ્રી કરત જ નહીં. જો આમ તો બારમી ગાથાનો વિષય ગૌણ રાખવા લાયક છે, અગિયારમી ગાથાનો વિષય મુખ્ય કરવા લાયક છે. તો પણ કહેવાનો પરિશ્રમ એમણે જયારે લીધો છે ત્યારે એની પાછળ આત્મકલ્યાણનો મોટિવ તો રહેલો જ છે. એ છોડીને વાત નથી. એ કઈ રીતે છે એ સમજાવવું જોઈએ. તેથી અપેક્ષા ને અપેક્ષામાં રોકાઈ જાય છે, પણ મુક્તિનો માર્ગ દ્રવ્ય દ્રષ્ટિથી થાય છે. મુમુક્ષુને પર્યાય દ્રષ્ટિ છે એ છોડાવીને દ્રવ્ય દ્રષ્ટિ કરાવતા મુક્તિનો માર્ગ એને પ્રાપ્ત થાય, એમાં બીજી વાત નથી. એ વાત ફરતી નથી, ક્યાં બદલાતી નથી એમ કહેવું છે. મુક્તિનો માર્ગ કયો કે આત્મકલ્યાણ કયો, એ આશય બદલાતો નથી, એ આશય ફરતો નથી. મુક્તિના માર્ગે જવું હોય તો એમાં ને એમાં ગોથા ખાવા કરતા અપેક્ષા સમજી લેવી. અહીંયા અપેક્ષા સમજી લેવી એટલે આશય ગ્રહણ કરી લેવો, કે બંનેમાં આત્મકલ્યાણનો આશય છે. એમાં એમાં અપેક્ષાઓમાં ગોથા નહીં ખાવે, પણ અપેક્ષા સમજી લેવી એટલે આશય સમજી લેવો. આ અપેક્ષા એ ભિન્નતા કઈ છે તે સમજીને સમાધાન કરવું. કોની મુખ્યતા અને કોની ગૌણતા કરવી અને શું આશય છે તે એકાંત નહીં પકડતા શું વસ્તુ સ્વરૂપ છે તે સમજી લેવું. એકાંત નહીં પકડવો. આ અપેક્ષા એ ભિન્નતા કઈ છે તે સમજીને સમાધાન કરવું. ભિન્નતાની વાત આવે ત્યારે એની મર્યાદા કેટલી છે એ સમજીને સમાધાન કરવું. જેમ કે પરમાણુ ભિન્ન છે, રાગે ભિન્ન છે, અને એક સમયની પર્યાય પણ ત્રિકાળીથી ભિન્ન છે. મર્યાદા સમજી લેવી અને સમાધાન કરવું, અને ત્રણેયમાં આશય શું છે એ, આત્મકલ્યાણનો આશય કેવી રીતે છે એ પણ સમજીને સમાધાન કરવું. કોની મુખ્યતા અને કોની ગૌણતા કરવી, એકાંત ન પકડવો, મુખ્ય ગૌણ રાખવું. અને શું આશય છે એ પણ પકડવું. શું વસ્તુ સ્વરૂપ છે, વસ્તુનું સ્વરૂપ શું છે એ પણ સમજી લેવું. છે હજી એક પેરેગ્રાફ છે એ વિષય ઉપર. હવે પોતે શાસ્ત્ર નો દ્રષ્ટાંત આપે છે કે ચૈતન્ય દ્રવ્ય સામાન્ય છે મૂળ સ્વરૂપ, તેમાં ગુણના ભેદ કે પર્યાયના ભેદ દ્રષ્ટિ સ્વીકારતે નથી. તો ગુણ ભેદનો નિષેધ આવે ત્યારે દ્રષ્ટિ અપેક્ષાએ આવે. જેમ કે અગિયારમી ગાથામાં સઘળો વ્યવહાર અભૂતાર્થ છે એ દ્રષ્ટિ અપેક્ષાએ છે. બારમી ગાથામાં વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એ જ્ઞાન અપેક્ષાએ છે. જ્ઞાન અને શ્રદ્ધાને એક સાથે પરિણમે છે. ત્યારે બે ની વાત મારા ફરતી થાય છે, કથન કે એક સાથે થતું નથી. એકનું કામ જે રીતે થાય છે તે રીતે કહેવાય છે, ત્યાં જ્ઞાનની અપેક્ષા લાગુ ન પડે. જ્ઞાનનું કામ જ્ઞાન કે જે રીતે કરે છે એ જ વખતે ત્યાં દ્રષ્ટિની અપેક્ષા લાગુ ન પડે. દ્રષ્ટિ પણ આત્મકલ્યાણ સાથે છે અને જ્ઞાન પણ આત્મકલ્યાણ સાથે છે, પુરુષાર્થ પણ આત્મકલ્યાણ સાથે છે, ચારિત્ર પણ આત્મકલ્યાણ સાથે છે. ચારે મુખ્ય ગુણ છે એ આત્મકલ્યાણ જ સાથે છે. ચારેના પ્રકાર પરિણામના ભિન્ન ભિન્ન છે, તેથી ચારેની અપેક્ષાઓ જુદી જુદી આવે. એમાં મજાવા જેવું કાંઈ નથી. એટલે તો આપણે એક પ્રકરણ લખ્યું છે, વિવિક્ષા 36. 36 વિવિક્ષા લખી છે તત્વાનુશીલનમાં. એમાં 5 ગુણના પરિણમન લીધા છે, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, પુરુષાર્થ અને સુખ. 5 મુખ્ય ગુણ. પાંચેની વાત 5-5 પ્રકારે આવે એટલે 25 વિવિક્ષા એ થઈ. પછી દ્રવ ગુણ અને પર્યાય, એ ત્રણેની વાત ત્રણે પ્રકારે આવે એટલે 3-3 9 અપેક્ષા એ ઉભી થાય. 25 ને 9 34. પછી અનેક પ્રકારના ભેદોના કથન આવે અને અભેદતાથી પણ કથન આવે. ભેદ વિવિક્ષા શું અને અભેદ વિવિક્ષા શું, 36 અપેક્ષાના કથનો છે શાસ્ત્રમાં. એ 36ના દ્રષ્ટાંત સાથે આખો આર્ટિકલ છે. જો એ પદ્ધતિ સમજાઈ જાય કે આ બધી પદ્ધતિ છે કહેવાની 36 પ્રકારે, ક્યાંય તમને ગોથા ઘૂંચવાનો પ્રકાર ન રહે. અને છતાંય આશય શું છે એ સમજવો બાકી રહે છે, એ વાત ત્યાં નથી કરી. પછી ખાલી અપેક્ષા પૂરતી જ વાત કરી છે. આશય પકડીને એ 36 વાત પ્રકાર આવે તો બધું હવળું જ ઉતરે, એક વાત અવળી ઉતરે નહીં. નહીતર કોઈ વાત અવળી પડે તો એ શાસ્ત્ર શસ્ત્ર થઈ જાય. વાત અવળી પડે સમજવામાં તો શાસ્ત્ર છે તે શસ્ત્ર થઈ જાય. ચૈતન્ય દ્રવ્ય સામાન્ય છે, તેના ગુણ ભેદ કે તેમાં પર્યાય ભેદ છે એ દ્રષ્ટિ તો સ્વીકારતી નથી અને એ જ વખતે જ્ઞાન એનો સ્વીકાર કરે છે. એક ગુણ સ્વીકારે નહીં અને એક ગુણ સ્વીકાર કરે, હવે વિવિધ કાર્ય સાથે છે, બે ગુણ એક સાથે કામ કરે છે, મારા પ્રતિ નથી પરિણામ. છતાં અંદર એ લોકોને વાંધો નથી એકબીજાને, શ્રદ્ધા જ્ઞાનને પરસ્પર વાંધો નથી. કેમ કે દ્રષ્ટિમાં મુખ્ય ગુણ કરવાનો પ્રકાર નથી, એ જ્ઞાન ગુણમાં જ મુખ્ય ગુણ કરવાનો પ્રકાર છે. એટલે જ્ઞાન ગુણ ભેદ પર્યાય ભેદને જાણીને ગૌણ રાખે છે અને દ્રષ્ટિ જેને અવલંબે છે એને મુખ્ય કરીને જ્ઞાન અવલંબે છે. એટલે જ્ઞાન પણ શ્રદ્ધાને અનુસરીને મુખ્યપણે કામ કરે છે, તેથી બે વચ્ચે વાંધો કે વિરોધ પડતો નથી. નહીતર તો વાંધો પડે એકબીજાને કે તું સ્વીકાર નહીં હું સ્વીકારું, તો દ્રષ્ટિ એમ કે તું હું સ્વીકારતી નથી તું શું કરા સ્વીકારશ, તો જ્ઞાન કે હું સ્વીકારું છું તું શું કરવાની ના પાડશ, વાંધો પડે એકબીજાને, વાંધો પડતો નથી. કેમ કે આત્મકલ્યાણ તો સ્વરૂપના અવલંબને જ સદાય છે, સાધવાનો વિષય એક જ છે. સાધવાનો વિષય એક જ, એટલે એમાં તો બે સાથે રહે છે. બીજી વાતમાં જુદા પડે છે તો દ્રષ્ટિ કે મારે ક્યાં જોવું છે એ તું જાણે, તારું કામ જાણે, એ મારે જોવાનું જ નથી અને તું ગૌણ રાખશ તો એ યથાર્થ છે. જ્ઞાનને એમ કહે છે કે તું એને જાણ્યા પછી ગૌણ કરે છે એ યથાર્થ છે અને જાણવું એ તારો ધર્મ છે, ગૌણ કરવો એ સાધના છે, તું બે કરે છો, મારા તો એટલી સાધના છે, બીજો કઈ ધંધો નથી. મારું તો સારું છે કે બીજી લપ નથી જાણવાની, એટલે દ્રષ્ટિ તો ધોકોને ધડકી લઈને મંડી પડે છે. કેવાય વાત ફાત, ફાત એટલે હું કઈ નઈ, આત્મા ફાતમાં, ફાતમાં હું કઈ નઈ, એવી રીતે બોલવાની પદ્ધતિ છે. પાછળ પડી જવું,
એવું
છે, કોઈ એક ગુણ થી કામ થતું નથી. ત્રણેય ગુણો એક સાથે, અનંત ગુણો એક સાથે પરિણમે છે, એટલે ત્રણેય એક સાથે પરિણમે છે. પછી એક ગુણ થી કામ થાય કેવી રીતે? બીજા ગુણ પરિણમતા ન હોય તો એમ કેવાય બે એકલી શ્રદ્ધાથી કામ કરે છે. સાયમલ્ટેનિયસલી બધા જ ગુણો પરિણમે છે, એટલે કોઈ એક ગુણ થી કોઈ કામ કરે છે એ વાત બરાબર નથી.
મુખ્યતા શ્રદ્ધા નહીં રાખે,
હવે મુખ્યતા શ્રદ્ધા નહીં રાખે તો મોક્ષની ભૂમિકામાં શ્રદ્ધા વિપરીત હોવાથી ઊંધાયેલો જશે. મોક્ષની ભૂમિકામાં જ્ઞાન એક જ વિવેક કરી શકે એવો એનો થોડો અંશ એની પાસે છે, તો જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે, પણ છતાંય વિવેક કરે એવો થોડો અંશ છે જ્ઞાનમાં. એટલે અનુભવીઓએ એમ કહ્યું, જ્ઞાનમ એકમ સાધનમ સાધના દેવિદૌચિત. સાધન ની ચર્ચા કરવામાં આવે તો જ્ઞાન એક જ સાધન છે, ઊંડી ચર્ચા. સાધન ની વિધિ કાર્ય પદ્ધતિ એની જો ચર્ચા કરવામાં આવે, જ્ઞાનમ એકમ સાધનમ એ અનુભવથી વાત કરી, બીજા ઊંધા ચાલે છે એનું સાધન કેવી રીતે બનાવે, કઈક સીધો ચાલે તો એનો ઉપયોગ થાય, અવળો હાલે એનો ઉપયોગ શું થાય? એટલે બાકીના ગુણો તો અવળા ચાલે છે, કોઈ ગુણ નો ઉપયોગ ન થાય એમ છે. એનું કારણ એ હતું કે એમના વચનો જ્ઞાન દશામાં નીકળેલા, અને તે પણ દ્રવ દ્રષ્ટિ ના પરિણામ ને દર્શાવતા વચનો નીકળેલા. દ્રવ દ્રષ્ટિ નો પ્રકાશ કેવો હોય એ આ વચનો ની અંદર પ્રકાશિત થયો છે એમ કહેવાનો અહીંયા અભિપ્રાય છે. એટલે મિથ્યાત્વ અવસ્થામાં સમ્યક્ત થવા માટે જ્ઞાન સાધન છે, પણ સમ્યક્ત્વ થયા પછી સમ્ય જ્ઞાન સાધન નથી, પછી દ્રષ્ટિના જોડે સાધક આગળ વધે છે, ત્યાં પછી તબક્કો બદલાય છે. ત્યાં પડખું બદલાય છે, કેમ કે શ્રદ્ધા પૂરી શક્તિથી સબળી પરિણમે છે, બીજા ગુણો અધૂરી શક્તિથી સબળા પરિણમે છે. જ્ઞાન પણ થોડુંક બહાર જાય છે, ઉપયોગ બહાર જાય છે, ચારિત્રમાં પણ રાગ થાય છે, પુરુષાર્થ પણ બીજાને સમજાવવામાં જાય છે, કે ઉદયના ભાવમાં પુરુષાર્થ જાય છે. તો બીજા મુખ્ય ગુણો છે, સુખમાં થોડું સુખ છે ને થોડું દુઃખ છે, પૂરેપૂરું સુખ નથી જ્ઞાનીને, અધૂરું સુખ છે. તો બીજા ગુણો અધૂરા પડે છે, એટલે એને એનું સાધનપણું ઓછું છે, જયારે શ્રદ્ધાનું સાધન પણ પૂરેપૂરું છે ત્યાં, કેમ કે શ્રદ્ધા 100-100% સબળી થાય છે. માટે શ્રદ્ધાનું બળ અનંત છે, બીજા ગુણોનું બળ અધૂરું છે, માટે શ્રદ્ધાના બળે સાધક આગળ વધે છે. જ્ઞાન ન ખુલે આગળ તો સ્માસ ભિન્ન દ્રિય વિભૂતિની જેમ શ્રદ્ધાથી ચારિત્રમાં વધી જાય. એ શ્રદ્ધાને બોલે ચારિત્રમાં વધ્યો, અને કેવળ જ્ઞાન લીધું. એટલે ત્યાં પછી લાઈન ફરે છે, જ્ઞાન દશા થયા પછી લાઈન ફરે છે. આ ખબર નથી, મુમુક્ષુ ની ભૂમિકામાં જ્ઞાન સાધન છે અને શ્રદ્ધા પ્રગટ્યા પછી શ્રદ્ધાની મુખ્યતા છે પરિણમન ની, બીજા ગુણો ની નહીં. એ ખબર નથી આપણે, ત્યાં એ સ્પષ્ટતા નથી ચાલતી. એટલે પોતાને ઠીક પડે એમ હવલે મનમાની કરે છે, પોતાની મનમાની કરે છે, એમાં તો બીજા રસ્તે ચડે. કોઈ ગુરુદેવને પૂછવા ગયો કે સાહેબ હું આમ લઉં છું તો બરાબર કે નહીં? દૂરદ્રષ્ટિ પ્રકાશ વાંચનારાઓમાં ભૂપતભાઈ સૌથી મુખ્યતા કરેલી કાકોપર વાળા. ગુરુદેવ તો વ્યાજ્ઞા, એ તો ગુરુદેવ ની હયાતી એક વાર ભૂલ ખાધી, માન માન ઠેકાણે આવ્યું, વળી થોડા આત્માર્થી પણ હતું એટલે, નહીતર તો પકડ બહુ હતી. એક વાર તો ગુરુદેવ ને દલીલ આપી, ગુરુદેવ ની આંખ ફરી, એમ મને સમજાવવા આવ્યા છો? દલીલ આપી ને ગુરુદેવ ને, ગુરુદેવ હતર અઠાર ગાથા ને દલીલ આપી, તો એને દૂરદ્રષ્ટિ પ્રકાશ માંથી દલીલ આપી. સાહેબ 143 માં સોગાનીજી આમ કે છે, એમ મને સમજાવવા આવ્યા છો? શું કીધું? જ્ઞાન પૂર્વક શ્રદ્ધાન છે, શ્રદ્ધાન પૂર્વક જ્ઞાન નથી. કીધું કે નહી? આંખ ફેરવી નાખે ગુરુદેવ. હા, થોડા આત્મા થયા તો લાઈન ઉપર આવી ગયા. હા, એવું વાત છે. પોતે સમજવા જવાને બદલે સમજાવવા જાય, એ કઈ રીત છે? દૃષ્ટિ પ્રકાશ નો જન્મ સોગાનીજી માંથી થયો, સોગાનીજી નો જન્મ ગુરુદેવ માંથી થયો. દૃષ્ટિ પ્રકાશ ના દાદા બેઠા છે, તમે બાપ ને પકડો છો, ઓલો દાદો છે એનો.
દાદા ને ના પકડ્યા પણ ભાઈ ને પકડવા જોઈએ, બરાબર. આજે ચોખ્ખો થઈ બઉ સરસ ચોખ્ખો.
એટલે આંખ ફેરવી નથી ગુરુદેવ. પછી કેટલી વાર સ્વાધ્યાય માં એ વાત કીધી પ્રવચનો માં, ઠેકાણે આવી ગયા. પણ પછી ઓલું મોહ અંદર થી અભિપ્રાય ફર્યો એક ન ફર્યો ભગવાન જાણે. એ એક વાત કરે બધાને, ચર્ચા કરે, ચર્ચા બધા કરવા એની પાસે બહુ જાય. કારણ કે ગુરુદેવ વચમાં વખાણ કર્યા થોડાક, જોવો આ બધા નાની નાની ઉંમરના છોકરાઓ દૂરદ્રષ્ટિ પ્રકાશ નો કેટલો એને રાગ છે, કેટલું બધું એમને મહત્વ આવ્યું છે. અંદર મહત્વ આવતા આવતા સ્વચ્છન થઈ ગયો, એ તો બહાર આવે ત્યારે જ ખબર પડે. એટલે બધા ગુરુદેવ જરાક વખાણ કરે એટલે બધા ચોટે ત્યાં જાય. હાટકો પર જતા મુંબઈ થી બધા મુમુક્ષુ એની પાસે ચર્ચા કરવા. પછી બેનશ્રી પાસે ચર્ચા કરવા આવેલા ત્યારે હું હતો, કે આપણે જ્ઞાન થી ન ઉપડીએ, દ્રષ્ટિના જોડે ઉપડીએ તો કઈક. વિજ્ઞાન ની ચર્ચા ચાલતી હતી, વિજ્ઞાનમાં તો જ્ઞાનની પ્રધાનતા છે પ્રોસેસમાં. પરથી ભિન્ન છું એમ ન લઈએ, અને સ્વથી અભિન્ન છું જે દ્રષ્ટિનો વિષય છે, સ્વથી અભિન્નતાનો, એવું જ એટલું લઈએ તો શું? મેન્થ્રી ના પડે. પરથી ભિન્ન વચ્ચે આવ્યા વિના રહીએ નહીં, કેમ કે પરથી અભિન્નતા સાધી રહ્યો છે. પરથી ભિન્નપણું ભેદ જ્ઞાનનું આવ્યા વિના રે નહીં વચ્ચે, કેમ કે તું પરથી અભિન્નતા કરી રહ્યો છું. ત્યાંથી છૂટે છૂટવાની વાત લે નહીં, એકદમ સ્વથી અભિન્નતા કરવાની વાત કરે, ક્યાંથી થવાનું હતું? મેન્સર તો બરાબર ઉત્તર આપતા હતા. અભિપ્રાય નહીં ફરેલો એટલે એ પ્રશ્ન એ રીતે આવ્યો. ફરીને ઘણા વર્ષે ગુરુદેવના નિધન પછી સ્વર્ગવાસ પછીની વાત છે.
વૈસી ત્યાં ગોખેલું હોય એટલે એવું આવે, અનુભવ થી જો કર્યું તો એને ખબર પડે કે જ્ઞાન થી
કલ્પના એ ચડે છે. જી, અનુભવ પદ્ધતિ એ જવાને બદલે કલ્પના એ ચડે છે. પોતાની કલ્પના એ કલ્પે છે કે આમ હોય, આ માર્ગ કલ્પિત રીતે ચાલે એવો નથી. જીન માર્ગ છે એ ઠોસ વાસ્તવિકતાનો માર્ગ છે. કેવો? નક્કર વાસ્તવિકતાનો માર્ગ છે. વાસ્તવિકતા ઉપર એનું પરિણામ છે, કલ્પના એ પરિણામ ન થાય. જ્ઞાન બધું જાણે છે, જ્ઞાન બધું જાણે છે. દ્રવ્યમાં અનંત ગુણ છે, જ્ઞાન જે જાણે છે એમાં શું જાણે છે કે દ્રવ્યમાં અનંત ગુણ છે. દ્રવ ગુણ પર્યાય થી ભરેલું તત્વ છે, દ્રવ્ય છે એ ગુણ પર્યાય થી ભરેલું તત્વ છે. તેને ઓળખી લેવું અને દ્રષ્ટિ એક સામાન્ય ઉપર કરવી, જ્ઞાન થી પહેલા ઓળખવું અને પછી દ્રષ્ટિને ત્યાં લઈ જવી, એમ છે. એમાં શું છે કે પ્રથમ ઓળખાણના સ્ટેજમાં દ્રવગુણ પર્યાયનું સાચું જ્ઞાન થાય છે. પર્યાયનો તો અનુભવ હતો, પર્યાયમાં તો એને સમજાણું કે મારામાં અનેક પ્રકારના દોષ અજ્ઞાન વગેરે છે, મારે મટાડવું જોઈએ. હવે જ્યારે એને નિર્ણય થયો પોતાના મૂળ સ્વરૂપનો, ત્યારે એને અનુસંધાન થયું મૂળ સ્વરૂપ આ અને પર્યાયની ગડબડ આ, એટલે આખા દ્રવગુણ પર્યાયની ઓળખાણ થઈ ગઈ. જ્ઞાન ઓળખે, ઓળખ્યા પછી મૂળ સ્વરૂપમાં એકાગ્રતા કરે જ્ઞાન, એ કાલે શ્રદ્ધા પલટીને સમ્યક થઈ જાય, એ દ્રષ્ટિ થઈ ગઈ. એને એ વખતે વિપર્યાસો બધા મટે અને જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય. આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન પ્રગટે શુદ્ધ ઉપયોગ છે, ત્યારે શ્રદ્ધાનો ઉદય થાય સમકાળે ભલે. અને એવું શ્રદ્ધા જ્ઞાન થાય ત્યારે ઉપયોગ સ્વરૂપમાં લીન રહે એવું સામર્થ્ય પ્રગટ થાય. તેને એક કાળે છે પણ કારણ કાર્યમાં વાળા ફરતી દીધું. તેમાં શ્રદ્ધાની પ્રધાનતા છે, નાનીના પરિણામમાં શ્રદ્ધાની પ્રધાનતા છે. કેમ કે એ ગુણ અનંત શક્તિથી પૂરેપૂરો પરિણમી રહ્યો છે, બીજા ગુણો તો અધૂરા પરિણમે છે. મુમુક્ષુની ભૂમિકામાં બધા ગુણ ઊંધા પરિણમે છે, એ જ્ઞાનમાં થોડું ખવડાપણું છે, વિવેક આવ્યો એટલું. હજી અજ્ઞાન ઊભું છે, મિથ્યાતું ઊભું છે. વિકલ્પ તોડીને શુભાશુભ વિકલ્પ જાળ થી જુદું નિર્વિકલ્પ તત્વ છે તેને ઓળખીને સ્વાનુભૂતિના માર્ગે જવું. શું આ લાઈન બતાવી દીધી? ઓળખવું, પહેલા ઓળખવાનું સ્વાધ્યાય છે, ઓળખવા માટે પહેલા ઓળખવું અને વિકલ્પ તોડીને ઓળખીને વિકલ્પ વધે એમ ન થવું જોઈએ, વિકલ્પ તૂટે એવો રસ્તો પકડવો જોઈએ. નિર્વિકલ્પ શાંતિ જોઈએ છે ને, તો વિકલ્પ કેમ મટે એ આશય હારવારે રાખવો જોઈએ. તત્વ અભ્યાસ કાળે મારા વિકલ્પો કેમ શાંત થાય, હું નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રયે નિર્વિકલ્પ દશામાં કેમ આવું, એનો વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ. સમજવા ટાણે આ વ્યૂ પોઈન્ટ અને આ ઉદ્દેશ, વ્યૂ પોઈન્ટ અને આ ઉદ્દેશ, એ ઉદ્દેશને વળગીને એને અભ્યાસ કરવો જોઈએ. જો એ ઉદ્દેશ ન હોય તો વિકલ્પો વધી જવાના, આમાં તો હજાર વાતો છે. એ હજાર વાતો નહોતી જાણી તો હજાર ના વિકલ્પ નહોતા, હવે હજાર જાણી તો હજાર ના વિકલ્પ થવાના. પણ ઉદ્દેશપૂર્વક જયારે અભ્યાસ હોય કે મારે તો નિર્વિકલ્પ શાંતિમાં રહેવું છે, એવું નિર્વિકલ્પ કેમ રહેવાય ને કેમ થવાય, એ ગોતતો ગોતતો અભ્યાસ કરે. અને કહેનારે પણ નિર્વિકલ્પ થઈને નિર્વિકલ્પ થવા અર્થે એ વાત કરી છે. કોઈ બેનું કહેનારનું અને વાંચનાર કે સાંભળનારનું તો એને મેચ થાય, અનુસંધાન થાય, કોઓર્ડિનેશન થાય. કહેનાર અને સાંભળનાર વચ્ચે કોઓર્ડિનેશન થાય તો એનું રિઝલ્ટ બરાબર આવે ને. કહેનાર નિર્વિકલ્પ થઈને નિર્વિકલ્પ થવા અર્થે કે છે ને આ વિકલ્પ વધારે ઊંધી લાઈન પકડી અને સીધી લાઈન નથી પકડી. એટલે જ્ઞાન માર્ગે જે લાલ બત્તી મૂકી છે એમાં એક લાલ બત્તી મૂકે છે આપણામાં લીધું છે નિર્ભાન દર્શન. વિકલ્પ વૃદ્ધિ થાય તે રીતે મુમુક્ષુ અભ્યાસ, તત્વનો અભ્યાસ ન કરે. વિકલ્પ ઘટતા જવા જોઈએ, શાંત થતા જવા, અંતે નિર્વિકલ્પ થાય એ ઉદ્દેશથી ચાલવું જોઈએ. નહી તો પેલા શાસ્ત્રો વાંચી વાંચી વિકલ્પ વધારે જ છે, બીજા નહી થાય, બીજું થાય નહી. એટલે એ માયા આ કહેવા માંગે છે, વિકલ્પ તોડીને શુભાશુભ વિકલ્પની ઝાળ થઈ જાય, વિકલ્પને ઝાળ કીધી, કેમ કે અંદર ગૂંચવાઈ ગયો. ભિન્ન એક નિર્વિકલ્પ તત્વ છે એને ઓળખે, એનું ભાષણ કરે અને સ્વાનુભૂતિના એટલે એના અનુભવના માર્ગે જાય તો નિર્વિકલ્પ અનુભવ થાય. એમ ઉપેક્ષાઓમાંથી ત્યાં સુધી જવાનું છે, અપેક્ષાઓમાં ગૂંચવાનું નથી.